આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સરકારે પાકિસ્તાનને મોટો સંદેશ આપ્યો છે કે આતંકવાદ અને વાટાઘાટો સાથે સંરક્ષણ મળશે. ચૂંટણી પંચને વિશેષ સઘન સમીક્ષા માટે બિહારની મતદાર યાદીનો મુસદ્દો પ્રકાશિત કરવાનો રોકવાનો સર્વોચ્ચ અદાલતનો નકાર. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમની મધ્યસ્થીમાં કંબોડિયા અને થાઇલેન્ડ તાત્કાલિક અને બિનશરતી યુદ્ધ વિરામ માટે સંમત. સપ્તાહના પ્રથમ વેપાર સત્રમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો 0.5% વધુના ઘટાડા સાથે બંધ. અને બીજા દેશનું પીડે મહિલા વિશ્વકપ 2025માં જીત સાથે ગ્રાન્ડ માસ્ટર જીત્યા. પહેલગામ હુમલામાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર લોકસભામાં વિશેષ ચર્ચા ચાલી રહી છે. ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સરકારે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપ્યો છે કે આતંકવાદ અને વાટાઘાટો સાથે ચાલી ન શકે. તેમણે કહ્યું હતું કે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને 100થી વધુ આતંકવાદીઓને મારીને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન સશસ્ત્ર દળોની બહાદુરીની પ્રશંસા કરતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે દેશે S-40 અને આકાશ મિસાઇલ સિસ્ટમ જેવી ઉચ્ચ કક્ષાની હવાઈ સંરક્ષણ પ્રણાલી સાથે પાકિસ્તાનના હુમલાનો અસરકારક રીતે સામનો કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાની હુમલામાં ભારતીય પક્ષની કોઈ મહત્વપૂર્ણ સંપત્તિ નષ્ટ થઈ નથી. તેમણે દાવાને પણ નકારી કાઢ્યો હતો કે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કોઈપણ પ્રકારના દબાણમાં કરવામાં આવી હતી. ચર્ચામાં દરમિયાનગીરી કરતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે પહેલગામ હુમલા પછી સ્પષ્ટ, મજબૂત અને દ્રઢ સંદેશો આપવો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે સરકારે પહેલગામ હુમલાની વૈશ્વિક સમજણને આકાર આપવા માટે લાંબા સમયથી સરહદ પારના આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકા આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ રજૂ કરવા પગલું ભર્યું હતું. ગૃહમાં બોલતા કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા તંત્ર પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે સરકાર પહેલગામમાં કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્ય માટે જવાબદાર આતંકવાદીઓને પકડવામાં અસમર્થ છે. સમાજવાદી પાર્ટીના રામશંકર રાજભર, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહ, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી, ટીડીપીના લાવુ શ્રીકૃષ્ણા, ભાજપના બૈજયંત પાંડા, લોક જનશક્તિ પાર્ટીના શાંભવી, કોંગ્રેસના દીપેન્દરસિંહ હુડ્ડા સહિતના અનેક નેતાઓએ ઓપરેશન સિંદૂર પર વક્તવ્ય આપ્યું હતું. હાલ લોકસભામાં ચર્ચા ચાલુ છે, જે રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભાને દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. અગાઉ જ્યારે બીજીવાર મોકૂફ રહ્યા બાદ બપોરે 2 વાગે ઉપલા ગૃહની બેઠક મળી ત્યારે પીઠાસીન અધિકારી ભુવનેશ્વર કાલિતાએ કેરેજ ઓફ ગુડ્સ બાય સી બિલ 2025ને વિચારણા અને પસાર કરવા માટે લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષે તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો. હોબાળા વચ્ચે અધ્યક્ષે ગૃહને દિવસ માટે સ્થગિત કરી દીધું હતું. અગાઉ સવારે 11 વાગે ઉપલા ગૃહની બેઠક મળી ત્યારે એઆઈડીએમકેના 2 સાંસદો એમ ધનપાલ અને આઈએસ ઇન્દુબારેને શપથ લીધા હતા. ઉપસભાપતિ હરિવંશે જણાવ્યું હતું કે તેમને વિવિધ મુદ્દાઓ સાથે સંબંધિત વિવિધ રાજકીય પક્ષો તરફથી 26 સ્થગન નોટિસો મળી છે. ઉપરાંત ચુકાદાને ટાંકીને નોટિસોને નકારી કાઢવામાં આવી હતી. ભારતીય સેનાએ તેના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું કે ઓપરેશન મહાદેવ હેઠળ આજે શ્રીનગરના હરવાનના લીદવાસ વિસ્તારમાં અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સેનાએ કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કાશ્મીરના આઈજીપીએ આકાશવાણી સમાચાર શ્રીનગરને જણાવ્યું હતું કે મૃત આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ પોસ્ટમાં 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામ હુમલામાં 26 નાગરિકોની હત્યામાં તેમની સંડોવણીનો ઉલ્લેખ નથી. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચને વિશેષ સઘન સમીક્ષા માટે સૂચિત સમયપત્રક અનુસાર 1 ઓગસ્ટના રોજ બિહારની મતદાર યાદીનો મુસદ્દો પ્રકાશિત કરવાથી રોકવાનો ઇન્કાર કર્યો હતો. ન્યાયમૂર્તિ સૂર્યકાંતને મુખ્ય ન્યાયાધીશ સાથે વહીવટી બેઠકમાં ભાગ લેવા જવાનું હોવાથી ન્યાયમૂર્તિ જોય માલ્યા બાગચી સાથેની ખંડપીઠે વિગતવાર સુનાવણી કરી નહોતી. જોકે તેમણે અરજદારોને ખાતરી આપી હતી કે આ મામલાની વહેલી તકે સુનાવણી કરવામાં આવશે અને વકીલોને આવતીકાલ સુધીમાં દલીલો માટે જરૂરી અંદાજીત સમય દર્શાવવા જણાવ્યું. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ વતી હાજર રહેલા વકીલ ગોપાલ શંકર નારાયણને અદાલતને ચૂંટણી પંચને મતદાર યાદીનો મુસદ્દો પ્રકાશિત કરવા અટકાવવાની વિનંતી કરી હતી અને દલીલ કરી હતી કે તેનાથી આશરે 4.5 કરોડ મતદારોને અસુવિધા થઈ શકે છે. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમની મધ્યસ્થીમાં કુઆલાલુમ્પુરમાં થયેલી વાટાઘાટો બાદ કંબોડિયા અને થાઇલેન્ડ તાત્કાલિક અને બિનશરતી યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા. એક સંયુક્ત અખબારી નિવેદન અનુસાર મલેશિયાના પુત્રજીયા શહેરમાં પ્રધાનમંત્રી ઇબ્રાહીમ દ્વારા વિશેષ બેઠકની અધ્યક્ષતા કરવામાં આવી હતી. કંબોડિયાના પ્રધાનમંત્રી હુન માર્ટેન અને થાઇલેન્ડના કાર્યકારી પ્રધાનમંત્રી ફુમથન વેચાચાઈએ આ ચર્ચામાં ભાગ લીધો હતો. બંને નેતાઓએ સ્થાનિક સમય પ્રમાણે આજે રાત્રે 12 કલાકે યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અને હવે વેપાર જગતના સમાચાર. સપ્તાહના પ્રથમ વેપાર સત્રમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોએ આજે મોટાભાગના ક્ષેત્રોમાં વેચવાલી વચ્ચે 0.5% વધુની ખોટ નોંધાવી હતી. પ્રથમ ત્રિમાસિક ગાળાની કમાડી અને ભારત અમેરિકા વેપાર મંત્રણામાં ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે બજારનું સેન્ટિમેન્ટ નબળું રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEનો 30 શેરોનો ઇન્ડેક્સ સેન્સેક્સ 572 પોઈન્ટ ઘટીને 80,891 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 156 પોઈન્ટ ઘટી 24,681 પર બંધ રહ્યો. BSEના વ્યાપક બજાર સૂચકાંકો પણ નીચા સ્તરે બંધ થયા હતા. મિડકેપ ઇન્ડેક્સ 0.7% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.3% ઘટ્યો હતો. મહિનાના અંતે આયાતકારો તરફથી ડોલરની માંગ અને સ્થાનિક ઇક્વિટી બજારોમાં નકારાત્મક વલણ વચ્ચે વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ડોલર સામે 14 પૈસા ઘટી 86 રૂપિયા અને 66 પૈસા પર સ્થિર થયો હતો. આંકડા મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક IIP પર આધારિત ભારતની ઔદ્યોગિક વૃદ્ધિએ આ વર્ષે જૂનમાં 1.5% વૃદ્ધિ નોંધાવી છે. મે મહિનામાં તેણે 1.5% વૃદ્ધિ નોંધાવી હતી. ફેક્ટરી ઉત્પાદનમાં 4.9% વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે દેશની યુનિવર્સિટીઓ અને ઇજનેરી સંસ્થાઓમાંથી પાસ થયેલા યુવા સ્નાતકો અને ગુણવત્તાયુક્ત નોકરીઓ પ્રદાન કરતા ઉત્પાદન ક્ષેત્રે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ આ વર્ષે જૂનમાં 3.9% વૃદ્ધિ નોંધાઈ છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા SEBI નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEના સહયોગથી રોકાણકારોને વધતા નાણાકીય છેતરપિંડીથી બચવા માટે હેશટેગ SEBI વર્સિસ સ્કેમ નામનું રાષ્ટ્રવ્યાપી રોકાણકાર જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન એવા નિર્ણાયક સમયે શરૂ થયું છે કે જ્યારે ડિજિટલ નાણાકીય છેતરપિંડી વધી રહી છે, જેમાં નકલી ટ્રેડિંગ એપ્લિકેશન્સથી લઈને ડીપ ફેક વિડીયો અને ગેરમાર્ગે દોરતા સ્ટોક સ્ટ્રીપ્સ સુધીના કૌભાંડો છે. આ અભિયાનનો હેતુ લોકોને સલામત રોકાણ પદ્ધતિઓ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને કેવી રીતે ઓળખવી તેની જાણ કરવા અંગે શિક્ષિત કરવાનો છે. દિવ્યા દેશમુખે આજે ફિડે મહિલા વિશ્વકપ 2025માં જીત સાથે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યો છે. જોર્જિયાના બટુમીમાં ફિડે મહિલા વિશ્વકપની ફાઇનલમાં દિવ્યાએ ભારતીય ખેલાડી કોનેરુ હમ્પીને હરાવી આ ખિતાબ જીત્યો હતો. આ મેચ 3 દિવસ ચાલી હતી અને ટાઈબ્રેક્સ દ્વારા વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ સાથે દિવ્યા ચોથા ભારતીય ગ્રાન્ડમાસ્ટર મહિલા બન્યા છે. અગાઉ કોનેરુ હમ્પી, ડ્રોનાવલ્લી હરિકા અને આર વૈશાલી આ ખિતાબ હાંસલ કરી ચૂક્યા છે. સમગ્ર વિશ્વમાં આ સિદ્ધિ મેળવનાર તેઓ 88મી વ્યક્તિ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પીને વિજેતા અને ઉપવિજેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સરકારે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપ્યો છે કે આતંકવાદ અને વાટાઘાટો સાથે ન ચાલે. ચૂંટણી પંચને વિશેષ સઘન સમીક્ષા માટે બિહારની મતદાર યાદીનો મુસદ્દો પ્રકાશિત કરવાની સર્વોચ્ચ અદાલત. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમની મધ્યસ્થીમાં કંબોડિયા અને થાઇલેન્ડ તાત્કાલિક અને બિનશરતી યુદ્ધ વિરામ સંમત. સપ્તાહના પ્રથમ વેપાર સત્રમાં સ્થાનિક સૂચકાંકો 0.5% ઘટાડા સાથે બન્યો અને દિવ્ય દેશો વિજય મહિલા વિશ્વકપ 2025માં જીત સાથે હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે અને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.